महादेव्याकुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 339 नो आपणो स्वाध्याय चालू छे। पत्र पूज्य सौभागभाई पर लखायल छे अने पत्रनु विचार सूत्र ए शीर्षक में आप्युं छे, कोईनो दोष नथी, अमे कर्म बांध्या माटे अमारो दोष छे। आ विचार सूत्र उपर परम कृपाणु देवनी जे व्यवहारिक अवस्था छे, बहिर अवस्था अने अंतरंगनी जे ज्ञान अवस्था छे, एनी अंदरनो आ तफावत अंतर जोईने मुमुक्षुने स्वाभाविक प्रश्न थाय, अहो प्रभुनी आवी प्रकारनो व्यवहारनो उदय छे, એટલે ઘણું ઉદાસીનપણું સૌભાગભાઈને વર્તે છે અને એમણે એનું સમાધાન ન મળતા પ્રભુને પ્રશ્ન લખ્યો છે। એના જવાબમાં કૃપાળુદેવ કહે છે કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે। જે પ્રાપ્ત સ્થિતિ છે, જે વ્યવહારિક સંયોગનો અને સંબંધનો ઉદય છે, જે કામ ન ઈચ્છતા છતાં કરવું પડે છે અને જે વ્યવહારમાં પ્રવર્તવું પડે છે, એ કર્મના ઉદયનું કારણ છે। એમાં અન્યને દોષ દેવાનું કોઈ કારણ નથી, કારણ કે જે કર્મ ઉદયમાં આવ્યા છે તે અમે બાંધ્યા, કોઈના બાંધેલા ભોગવાતા નથી અને આપણા બાંધેલા કોઈ ભોગવી શકતું નથી। જો મૂળભૂત વાતો કેટલીક આપણને સમજમાં બેસી જાય, જો બુદ્ધિમાં બેસે છે, તર્કમાં બેસે છે, એટલા માટે કહું છું કે બીજાને સમજાવવું હોય તો પાછો ન પડે, ઓલાને ગળે ઉતરે બે છૂટકો કરે કે તારા કર્મ તારે ભોગવવા પડશે। મુશ્કેલી ક્યાં પડે છે? સ્વ ઉપર જ્યારે વિચારણા થાય ત્યારે એ વાત ગળે ઉતરતી નથી, કારણ કે વાત અત્યારે એને બુદ્ધિના લેવલ ઉપર, તર્કના લેવલ ઉપર એ સમજ્યો છે। પણ સમજણ જે છે પોતાના અંતરના લેવલ ઉપર, આ સમજણ છે। વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે જાણવું, આ સમજણ પોતાના લેવલ ઉપર ઉતરી નથી અને એ ન ઉતરવાને કારણે આત્મસિદ્ધિ જેવો મહાન ગ્રંથ પરમ કૃપાળુ દેવે આપ્યો,
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન।
પ્રારંભ જ કેટલો સુંદર છે, સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો છે। પણ સાહેબ મેં કેટલાયને સમજાવ્યું છે, આ સ્વરૂપ મેં કેટલાયને સમજાવ્યું છે, અને જ્ઞાનીઓ એની સાખ પૂરે છે કે બરોબર છે, તારું આચાર્યપણું તો જગ પ્રસિદ્ધ હતું, સિદ્ધ પદનો ઉપદેશ તો તે અનંતવાર આપ્યો છે, મુશ્કેલી ક્યાં છે? સ્વયંના સ્તર ઉપર, અંતરના સ્તર ઉપર એ સમજણ આવી નહીં, બહિર્મુખ થઈ। જીવ જ્યારે ઉપદેશને સાંભળે, સત્પુરુષના બોધને સાંભળે અને એ સપાટીના સ્તર ઉપર સાંભળે, એટલે તરત જ ત્યાંથી એ બીજે પસાર કરવા માટે પ્રયત્ન કરે, પણ જ્યારે અંતરના સ્તર ઉપર સાંભળવામાં આવે ત્યારે એ વાતને પોતાના આત્મા ઉપર ઘટાડવાની વાત છે કે આ જે કંઈ સદગુરુના બોધમાં જે તત્વ સમજાવવામાં આવ્યું છે એ મારી પોતાની સમજણમાં આવ્યું છે. અને અહીંયા પરમ કૃપાળુ દેવ સૌભાગભાઈને સમજાવે છે કે કોઈનો દોષ નથી, અમારી આજની પરિસ્થિતિની માટે તમે કોઈનો દોષ જોશાવ નહીં. ભાગીદારનો દોષ, ગ્રાહકનો દોષ, કુટુંબીજનોનો દોષ, કોનો દોષ જોવાનો? પડોશીઓનો દોષ? વિવિધ પ્રકારની પરિસ્થિતિની અંદર જીવતો જીવ સંબંધના જગતમાં જીવે છે અને દોષ સંબંધીઓના જોયા કરે છે. આખો માર્ગની અંદર ગાંઠ ક્યાં પડી છે, આંટી ક્યાં પડી છે, એને હજુ પુરુષાર્થનું લક્ષ્ય સ્વ ઉપર જતું નથી. એટલે સંબંધમાં જીવતો જીવ પોતાની પરિસ્થિતિ માટે ઈષ્ટ અનિષ્ટ, ગમતી અણગમતી, પ્રીતિવાળી અપ્રીતિવાળી, મનગમતી અણગમતી, એમાં એની દ્રષ્ટિ સંબંધી ઉપર છે. કેમ કે એ સંબંધમાં જીવે છે, પણ એ સંબંધમાં જીવવાનું કારણ પોતાના પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે. માટે કોઈના ઉપર દોષ જોવાની જરૂર નથી. એનું જે પરિણામ અત્યારે છે એનો જવાબદાર જો કોઈ હોય તો હી એન્ડ હી ઓન્લી, એ પોતે જ એનો જવાબદાર છે. તત્વની અંદર આ સૂત્ર સમજાય તો જીવના આત્મિક પુરુષાર્થની શરૂઆત થાય. કેમ કે હવે પુરુષાર્થની દિશા એની જે બહિર ઉપર છે એ પોતાના સ્વ ઉપર આવે, અંતર્મુખ થાય. અંતર્મુખતા એ પરમાર્થ માર્ગનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી અંતર્મુખતા ન આવે એટલા જ માટે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં આત્માના ત્રણ પ્રકાર કહ્યા. એમાં પહેલો પ્રકાર બહિરાત્મા, બીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. અને મેં એને કહ્યું કે બહિરાત્મા એ તો ભવાભિનંદી જીવ છે, એ તો સંસાર અનંત સંસારના અનુબંધ બાંધ્યા જ કરે છે, એની કોઈ વિશેષ વિચારણા કરવા જેવું નથી. કારણ કે ઇન્દ્રિયોના આધારે, ઇન્દ્રિયોના વિષયથી જીવતો જીવ છે. ઇન્દ્રિયોમાં પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એટલે વિષય કષાયથી જીવતો જીવ, એને ને પરમાર્થને કોઈ સંબંધ જ નથી. પણ જીવ જ્યારે પોતાની ઇન્દ્રિયોના વ્યાપારથી પાછો ફરે, કષાયોના ઉપશમને કરીને એ જ્યારે અંતર્મુખ બને છે એને અંતરાત્મા કહે છે. એ અંતરાત્મા જીવનું અનુસંધાન હવે કેની સાથે છે? જે પ્રાપ્ત થયું નથી અનંતકાળથી એવા પરમાત્મા સ્વરૂપ સાથે છે. અત્યારે જગત સાથે જે અનુસંધાન હતું તે અનુસંધાન હવે પરમાત્મા સાથે થાય છે. અંતરાત્મા થયા વિના પરમાત્મા પદ સાથેનું અનુસંધાન થતું નથી, અને પરમાત્મા પદ સાથેનું અનુસંધાન થયા સિવાયની કોઈ પણ ક્રિયા, ચાહે ગમે તેવી ધર્મની ક્રિયા હોય, ગમે તેવો એ આચાર હોય, તો પણ મોક્ષનું કારણ બની શકતો નથી. સંસારનું કારણ બની શકે, શુભ ગતિનું બની શકે, સાંસારિક સુખનું બની શકે, ઉચ્ચ ગોત્રનું બની શકે, પણ મોક્ષનું કારણ ન બની શકે. સૂત્રની અંદર આવા ભાવને જો પકડવા પ્રયત્ન કરીએ તો ઘણો શાસ્ત્રાર્થ આપણને આવા નાના નાના સૂત્રોની અંદર સમજાઈ જશે. જાજા બધા ગ્રંથો વંચાય ન વંચાય એને માટેની ચિંતા કરવા કરતા જ્ઞાની પુરુષોએ જન્મોજન્મના અનુભવના આધાર ઉપર જે સાદી સીધી સરળ વાત કીધી છે એ જો પકડમાં આવે અને એ આપણી વિચારણાનું કેન્દ્ર બની જાય તો ઘણો પંથ કપાઈ જશે, મોક્ષનો માર્ગ ઘણો કપાઈ જશે. કૃપાળુદેવ કહે છે, અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે, પણ ખાલી જગ્યા છે ને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ. તે અનંત સંસારનું કારણ એ ખાલી જગ્યા જે છે એમને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. મુંબઈના વ્યવસાયના પ્રસંગમાં જે કામગીરી છે એ કામગીરી મજૂરી જેવી છે, અને એ કામગીરીની જ્યારે સૌભાગભાઈ જેવાને સમાચાર મળે ત્યારે ભક્તનું અંતકરણ વ્યથિત બને એ પણ સ્વાભાવિક છે. એટલે એમણે પ્રશ્ન કર્યો કે શું આ ભાગીદારો તમને નહીં ઓળખતા હોય? આ તમારી સાથે રહેલા કોઈને ખ્યાલ નથી કે આ પ્રભુ છે, આ ભગવાન છે? આવો વિષાદ એ ભક્ત હૃદયને વિશે સંભવિત છે, અને એનું સમાધાન આ જ્ઞાની કહે છે કે આ કામ તો અમે પ્રેરેલું. રેવાશંકર જગજીવનની પેઢીમાં મુખ્ય કરતા હતા એ તો રેવાશંકરભાઈ છે, સાથે બીજા બે ભાગીદાર બીજા છે અને કૃપાળુ છે, ચાર ભાગીદારો છે. આ કામ કોણે પ્રેરેલું? તો કામ તો અમે પ્રેરેલું. જેતપુરની અંદર એ જે જ્યોતિષનો પરિચય થયો, રેવાશંકર મોરબીમાં હતા, એ તો વકીલાતની પેઢી ચલાવતા હતા, અને એમાંથી એના ગ્રહો જોઈ અને કૃપાળુદેવને સ્ફૂર્ણા થયેલી એટલે એમણે કહ્યું કે તમે જો કોઈ ધંધામાં વ્યવસાયના ક્ષેત્રે પડશો તો આર્થિક લાભની શક્યતા વિશેષ જણાય છે. જે બનવાનું છે એ આખરે બને જ છે, ધંધામાં જોડાય છે. પહેલાં એમ કહ્યું કે આપ આવો તો અમારો ધંધો સરળ રહે, અમે તો પ્રોફેશનલ મેન વકીલો, કંઈ બહુ ધંધો કરી જાણીએ નહીં, પણ ફિલ્ડ વર્ક કરવું હોય તો તમારા જેવાની તો જરૂર પડે. થયા, પેઢી શરૂ થઈ ગઈ, ચાલે છે, સરસ ચાલે છે. કામ અમે પ્રેરેલું, આ પ્રેરણા અમે કરેલી. બને તેટલું મજૂરી જેવું કામ કર્યાનું પણ રાખ્યું છે, પણ હવે કામની હદ વધી ગઈ છે એટલે નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. હવે એમ થાય છે કે આ કામથી નિવૃત્ત થઈએ તો સારું, પણ નીકળી નથી જતા અમે, અથવા નિવૃત્ત થવામાં જરા જે વિશેષ સમય છે એ કહે છે, એનું એક કારણ આપે છે. અહીંયા જ્ઞાનીની કરુણા દ્રષ્ટિ સમજવાનો પ્રયત્ન કરવાનો. ખાલી જગ્યાને પત્રમાં તો લખ્યું છે રેવાશંકરને, પણ અહીંયા પછી પત્ર શબ્દો કાઢી નાખ્યા છે, વ્યક્તિગત વાતો બને ત્યાં સુધી શાસ્ત્રની અંદર ન મૂકીએ. ને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ, અને તે અનંત સંસારનું કારણ એને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. જો કામ ન કરીએ, ખસી જઈએ કામમાંથી, તો જેને અમે પ્રેરણા કરેલી એને પોતા પ્રત્યે કેવો ભાવ થાય? તિરસ્કાર ભાવ થાય, અભાવ ભાવ થાય, તિરસ્કાર ભાવ થાય, દ્વેષ ભાવ થાય, વિષમ પરિણામ થાય. અને જીવ જ્ઞાની પ્રત્યેના આવા પરિણામના કારણે કૃપાળુદેવ કહે છે તે અનંત સંસારનું કારણ એને થાય. જ્ઞાની પુરુષની અવર્ણા અવજ્ઞા, જ્ઞાની પુરુષનો અવર્ણવાદ, જ્ઞાની પુરુષ પ્રત્યેનો અભાવ ભાવ, જ્ઞાની પુરુષ પ્રત્યેની દ્વેષ બુદ્ધિ, જ્ઞાની પુરુષ પ્રત્યેનો તિરસ્કાર ભાવ, આ બધા કારણોને અનંતાનુબંધીના કર્મો જીવ કેમ બાંધે છે એની અંદર લિસ્ટિંગ કર્યું છે કે સંસારના સંબંધોના પ્રસંગ કરતા પણ જીવ પરમાર્થના પ્રસંગમાં અનંતાનુબંધી પ્રકારના કર્મો વધારે પ્રમાણમાં બાંધે છે, એની સંભાવના વધારે છે. એટલા માટે કે ત્યાં એને અન્ય પ્રત્યેનો જે ભાવ છે એ આવો ભાવ થવાનું કારણ છે. એમાં દ્રષ્ટિરાગ હોઈ શકે છે, એમાં આગ્રહ હોઈ શકે, એમાં કદાગ્રહ હોઈ શકે, એમાં મતાગ્રહ હોઈ શકે, એમાં અભિનિવેશ હોઈ શકે, એમાં અપૂર્ણ દ્રષ્ટિ હોઈ શકે, ગચ્છમતની પકડ હોઈ શકે. આને કારણે જીવ અન્ય જ્ઞાની પુરુષની સ્થિતિને સમજી ન શકે અને અવિનય પણ કરે, અવજ્ઞા પણ કરે, અવર્ણવાદ પણ કરે. માત્ર પકડ આગ્રહની મતાર્થી અવસ્થા હોય, એ મતાર્થી અવસ્થાવાળો જીવ બીજા જ્ઞાનીઓની અવસ્થાને સમજી ન શકે, સમજે તો સહી ન શકે. સૂક્ષ્મ પરમાર્થ માર્ગના ન્યાયને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા જ માટે આ જૈન દર્શનના અગાધ રહસ્યને જો સમજવું હોય તો આ દર્શનની અંદર અસ્યાદવાદ અને અનેકાંતવાદની દ્રષ્ટિ આપીને ભગવાન મહાવીરે આ કાળના લોકોને જે સંભાવનાઓ છે અનંતાનો બંધીની, એ સંભાવનાઓથી દૂર કરી અને અનેકાંત દર્શનનું દાન કર્યું. મહાવીરની મોટામાં મોટી દેન જો આ જગતને હોય, ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધ મેનકાઇન્ડ, તો અનેકાંત દર્શન છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત દ્રષ્ટિથી વિચારવું જોઈએ. અને એ અનેકાંત દ્રષ્ટિથી વિચારીએ ત્યારે કોઈએ વિચારેલી વાત એની અપેક્ષા પ્રમાણે છે, એની અપેક્ષાએ વસ્તુના ધર્મને સમજવા ઓળખવા, વ્યક્તિની અપેક્ષાએ પદાર્થની અપેક્ષાએ જે વસ્તુ સમજાય એ ત્યાં પોતે એની દ્રષ્ટિએ સાચો છે, એટલે એને પૂર્ણ સમજવાની વાર છે એમ સમજીને એના પ્રત્યે બીજા કોઈ ભાવ ન થાય. અને કોઈ અન્યમાં પણ જો આવું સારું હોય તો સવારના સત્સંગની અંદર એક વાત સવારે આવી હતી, કબીર સાહેબનું પદ સૌભાગભાઈએ મોકલ્યું અને કૃપાળુ દેવ કહે છે, ઓહો કબીર સાહેબના પદને વાંચીને અમને મૂળ પદનું અતિશય સ્મરણ થયું અને અમને તો આજે પરમાનંદ વર્તે છે અને એવો આનંદ વર્તે છે, એમાં ને એમાં એ આનંદમાં કેવળ જ્ઞાન હવે અમે પામશું 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 રે, આ પદની રચના અમે કરી નાખી. હવે વિચાર કરે કે કબીર અન્ય પંથી, એના પ્રત્યે જો કોઈ ભાવ ન હોય તો શું થાય, દશા શું થાય, કયા કર્મોમાં જીવ ઉતરી જાય, કયા ભાવમાં ઉતરી જાય. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃત વાંચતા સર્વ દર્શન પ્રત્યે, સર્વ જ્ઞાનીઓ પ્રત્યે એટલો બધો સંભાવ વેદાય, પૂજ્ય ભાવ આવે અને કોઈ પણ પ્રત્યે કોઈ પણ પ્રકારની અવજ્ઞા ન થાય. જ્યાં જ્યાં જ્ઞાની છે ત્યાં ત્યાં આ શિષ નમસ્કાર કરે, જ્ઞાની જ્ઞાની વચ્ચેના ભેદ ન કરે. આવી સમદ્રષ્ટિ જેને આપણે કહીએ, અને એવું એક લક્ષણ સદગુરુનું મૂક્યું કે એનામાં સમદર્શીપણું હોવું જોઈએ. આત્મજ્ઞાન સમદર્શિતા, આ સમદર્શિતા એ દુર્લભ ફેકલ્ટી છે, એ ગુણ બહુ દુર્લભ છે. જ્ઞાની ઘણા મળશે, સમદર્શી કોઈ વિરલા જ મળશે. આ સમદર્શી પણ તત્વને તત્વરૂપે એની ઓળખાણ છે, તત્વની રૂપે એની પહેચાન છે અને એ જ રીતે એનો આદર છે. આવું સમદર્શી પણ જ્યાં જ્યાં આ જ્ઞાનીઓ જે સદગુરુ છે એનામાં આ ગુણ છે, એ સતની ઓળખાણ કરાવે છે અને સતરૂપ પુરુષની ઓળખાણ કરાવે છે. એટલે એના માર્ગમાં કોઈ જ્ઞાનીની બાદબાકી થાય કોઈ જ્ઞાનીને બાદ બાકી ન થાય. આ હું માનું છું એ જ જ્ઞાનીને બીજા નહીં એમ, એટલો બધો આગ્રહ એટલી બધી પકડ એવું નહીં. ઘણા જ્ઞાનીઓ છે આપણી જાણમાં, આપણી જાણ બહાર પણ. અનંત સંસારનું કારણ એની દોષ કયો અનંત સંસાર માટેનો, તો અનંત સંસાર માટેનો એક મુખ્ય દોષ બહુ સમજવા જેવો, એક જ્ઞાનીની અવજ્ઞા. સતદેવ, સતધર્મ અને સદગુરુ, આ ત્રણ તત્વ પરમાર્થ માર્ગની અંદર, આ ત્રણ તત્વના બેઝ ઉપર આખો પરમાર્થ માર્ગની ઇમારત રચાયેલી છે. મોક્ષ માળાની અંદર પરમ કૃપાળુ દેવે આ વાત મૂકી કે જેને પરમાર્થ માર્ગની અંદર આગળ વધવાનું છે એણે આ ત્રણ તત્વ બરોબર સમજવા પડે. સતદેવ, સદગુરુ અને સદધર્મ. અને એમાં એ વાત મૂકી કે દેવને ઓળખાવનાર અને ધર્મને ઓળખાવનાર એ તો ગુરુ તત્વ છે, પ્રત્યક્ષ છે. ધર્મ તત્વ એક વિભાવના છે, ભાવાત્મક છે. દેવ તત્વ એ પરોક્ષ છે. જગતમાં જેટલા જીવો જીવન મુક્ત થયા છે, શુદ્ધ પોતાના સ્વરૂપને પામ્યા છે, એ તો હવે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, એ દેવ તત્વ છે. આને ઓળખાવે કોણ? જે સહયોગી છે, જે આપણી વચ્ચે છે, જે આપણી સાથે છે, જેને વાણીનો યોગ છે, જેને વચનનો યોગ છે, જેને એટલા બધા અતિશય વર્તે છે, અનંત પ્રકારનું ઐશ્વર્ય, અનંત ચતુષ્ટય જેમના વિશે છે, એવા પુરુષ જ આ માર્ગનો પ્રકાશ કરી શકે. એ માર્ગની અંદર દેવ અને ધર્મ, માર્ગને આલોકિત કરવો, માર્ગને પ્રકાશિત કરવો, આ કામ સદગુરુની પરંપરાઓથી ચાલી રહ્યું છે. અને એટલે ધર્મનું સનાતનપણું જો ચાલી રહ્યું હોય, શાશ્વતપણું ચાલી રહ્યું હોય, તો આ સદગુરુની લિંકથી ચાલી રહ્યું છે. એ સદગુરુના ગમે તે પ્રકારના સદગુરુ નથી હોતો, આ લક્ષણ હોય એ જ સદગુરુને પરમ કૃપાળુ દેવે 837માં કહ્યું કે અમે જે લક્ષણ કીધા એ લક્ષણ તો મુખ્યપણે જે ઉપદેશક છે અને જે માર્ગનો પ્રકાશક છે. આ માર્ગને પ્રકાશક કરે, સતદેવને ઓળખાવે, સદધર્મને ઓળખાવે. આવો ગુરુતત્વ પરમાર્થ માર્ગમાં આને ઓળખવા પડશે. અને એના ઓળખાણની અંદર દોષ બુદ્ધિ આવે, આ અનંત સંસારનું કારણ બને છે. અનંતાનુબંધી કર્મ જીવ જે બાંધે છે એમાં એક પ્રબળ કારણ એને સતદેવ, સદગુરુ અને સદધર્મ પ્રત્યે વિષમ ભાવ હોય છે, દોષ બુદ્ધિ આવી જાય છે. એટલે અહીંયા એણે કહ્યું કે એને પણ અમારા પ્રત્યે આવી દોષ બુદ્ધિ આવી જાય અને એને અનંત સંસારનું કારણ થાય એમ જાણીને જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી, અમે અમારા ઉપર સમાધાન લીધું છે, એના ઉપર નથી મૂક્યું, મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અમે જ્યારે પ્રારંભ કર્યો વેપાર વ્યવસાય, એ પણ જ્ઞાની પુરુષ કહે છે કે અમે જ્યારે પ્રારંભ કર્યો ત્યારે ઉદાસીનતાથી પ્રારંભ કર્યો હતો. આ વસ્તુ પકડાવવી જોઈએ, નહીત્ર એમ કહે કે શ્રીમદ રાજચંદ્રજીએ પોતે ધંધામાં લાગ્યા અને રેવાશંકરને ચડાવ્યા. જ્ઞાનમાં જોયું તું કર્મને ખપાવાના છે, વેદ્યા સિવાય ભોગવ્યા સિવાય છૂટકો નથી. તેથી જેમ બને તેમ આગળ આવી ગયું કે જેમ બને તેમ ઉતાવળે એવા કર્મો નિવૃત્ત થવા માટે ઉદયમાં આવે છે. અને અમારે તો આ કર્મોને બને તેટલા જલ્દીથી ભોગવી લેવા છે. એટલે કહે છે કે આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. કામની પ્રવૃત્તિના પ્રારંભ વખતે, વ્યવસાયના પ્રારંભ વખતે, સાંસારિક કામના પ્રારંભ વખતે ઉદાસીન અવસ્થા સમજાય. કંકોત્રી લખીએ ત્યારે લખીએ મેં ઉદાસીનતાથી લખ, સહર્ષ જણાવવાનું કે અમારે આંગણે આવો અમૂલ્ય અવસર આવ્યો છે, હરખના તેડા કરીએ છીએ, અમારો હરખ હૈયામાં માતો નથી, તમે આવીને ભાગ પડાવજો, દીવ વીઠો જોલાનો. સંસાર અને જ્ઞાનીઓની ચર્યા એક જ પ્રકારની હોય છે, પણ બંનેમાં તફાવત સમજવાનો છે, જ્ઞાની અજ્ઞાનીનો ભેદ સમજવાનો છે. અને આખા સંસારની સ્વરૂપની અંદર ભ્રાંતિ કઈ જગ્યાએ આવે છે, વિચ ઇઝ ધ લાઈન ઓફ ડિમાર્કેશન એન્ડ ડિસ્ટિંક્શન, પકડો. જ્ઞાનીને પ્રારંભમાં ઉદાસીનતા છે, કરવા માટે અંતરંગની કોઈ ઈચ્છા નથી. ઉદાસીનતા એટલે સમપણું, ન રાગ છે ન દ્વેષ છે, ન હર્ષ છે ન શોક છે, ન પ્રીતિ છે ન અપ્રીતિ છે, ન ગમો ન અણગમો, ન ઇષ્ટ બુદ્ધિ ન અનિષ્ટ બુદ્ધિ. આ મનની અવસ્થા એને સમજવી પડે, આ સમદર્શી સમજે. એવી અવસ્થાની અંદર પ્રારંભ કરતા કૃપાળુ દેવે આપણને કોઈ પણ પ્રકારની શંકા ન આવે એટલે સ્પષ્ટ મૂક્યું કે આ કામની પ્રવૃત્તિ કરતી વખતે અમે શરૂ કર્યું ત્યારે અમારી ઉદાસીન દશા હતી. શબ્દ સેના ઉપર વજન આપ્યું છે દશા. અમારી દશા કેવી હતી? ઉદાસીન દશા હતી. સંસારના કાર્યો સંસારમાં હોવા છતાં જ્ઞાનીઓ ઉદાસીનપણે કરે, ઉદાસીનપણે કરે એટલે જેમાં આજે હર્ષશોકનો ભાવ છે, દ્વેષ અદ્વેષનો ભાવ છે, ભાવ અભાવનો ભાવ છે, એ બધો ગૌણ હોય. જ્ઞાની એટલા માટે લખે કે આત્મા ક્યાંય જોડાતો નથી. આ ઉદાસીન દશાનું લક્ષણ, અંતરંગથી ક્યાંય જોડાય નહીં. ઉદાહરણ આપે, અહો સમકેતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખિલાવે બાળ. અહો સમદ્રષ્ટિ આત્મા, જ્ઞાની પુરુષ એનો આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, એ તો કુટુંબનું પ્રતિપાળ પાલન કરે, પરિપાલન કરે કુટુંબનું. અરે ચક્રવર્તી તો છ ખંડનું રાજ્ય ચલાવે, છ ખંડના રાજ્યના રાજધર્મ ચલાવે. આ પ્રતિપાલના એની કેટલી, એનો વ્યાપ કેટલો, એના સંસારનું પરિમાણ કેટલું. અંતર સે ન્યારો રહે, વ્યાખ્યાન સારમાં કૃપાળુદેવે લખ્યું છે કે આવા યુદ્ધ કરતા હોય છતાં એ અંતરથી ન્યારો હોય છે. તો શું સાહેબ એમાં અહિંસા ધર્મની વિભાવના હોય છે? તો કે હા, પ્રાતિપાતનો સેજ માત્ર ભાવ પણ ત્યાં હોતો નથી. આવો ચક્રવર્તી અવસર પ્રાપ્ત થયે, સદગુરુનો બોધ પ્રાપ્ત થયે, કરપાત્રી બનીને જગતની અંદર ભિક્ષા લઈને સંયમમાં નીકળી પડે છે. છ ખંડના રાજનો અધિપતિ જેના વૈભવ અને ઐશ્વર્યની કોઈ સીમા નથી, ભરતેશ્વરનો વૈભવ પુસ્તક વાંચીએ તો ખબર પડે કે ચક્રવર્તીનો વૈભવ શું. આપણને તો વૈભવનું વર્ણન કરતા પણ આપણને નહીં આવડ્યો એટલો વૈભવ. એ કરપાત્રી બની જાય, હાથમાં માત્ર ભિક્ષા લઈ અને આહાર કરે એક વખત, આવા અદ્ભુત સંયમને ધારણ કરે. કારણ કે અંતર સે ન્યારો રહે, અંતર સે ન્યારો રહે. આવી સંસારની અવસ્થામાં પણ પોતાના ભાવધારાની અપેક્ષાએ એ ન્યારો છે. ન્યારો એટલે અંદર જોડાતો નથી, ન્યારો એટલે એનાથી પર છે. જે વ્યવહારમાં એ છે, જે વ્યવહારનું એના પ્રત્યે કરતાપણું ભાસે છે, એમાં એ સાક્ષી પણ છે. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ આપ્યો સમજવા માટે કે જે વ્યવહાર વિશે એનું કરતાપણું ભાસે છે, આપણને કરતાપણું ભાસે, એમાં એ સાક્ષીપણે છે. આ એક બેધારી તલવાર ઉપર ચાલવા જેવું દુષ્કર કાર્ય છે, કઠિન. કે એ સાક્ષી હોય અને લોકો શું માને, એ જ કરે છે બધું, એ જ કરે. આપણે તો અત્યારે ટૂંકી બુદ્ધિથી વિચારીએ ને દરેક બાબતમાં, આ થયું આમ થયું, એ બસ એ કરનાર એ જ હોય. હું તમને કહું છું ને બધું, અરે પણ નથી એને, એને કાંઈ લેવા દેવા નથી તમારે, એને તમારા આ વ્યવહાર પ્રપંચમાં એને કોઈ રસ નથી. તો આરોપણ આપણે શું કરીએ કે એ જ કરતા હતા, ચીજ બધું ચડાવે છે, એ જ બધાને કહેતા હશે, એ જ બધું પ્લાનિંગ કરતા હશે, એનું જ આ કામ છે, એના જ આ કારસ્થાન છે, આવું બધું આપણે કરીએ. કારણ શું કે આપણી વૃત્તિ છે એનું આ પ્રત્યાઘાત છે. આપણામાં જે કચરો છે, મલિનતા છે, દુષ્ટતા છે, એનો આ પ્રતિભાવ છે. એટલે આપણે એનું આરોપણ કરીએ છીએ ત્યારે આરોપણ સામાન્ય અપેક્ષાએ થતું નથી. ખરેખર તો આપણા જ ભાવોનો અહીંયા પડઘો છે, બીજું કંઈ નથી. આપણે માની શકતા નથી કે એ અંતરથી ન્યારો રહી શકે, આ બધી પરિસ્થિતિની પર રહી શકે. એમાં શું હતું, ન રસ હોય તો છોડી દઈએ. એમ જ્ઞાની સંસારમાં હોવા છતાં સંસારના આવા ચક્રવર્તી પદની પદવી સંભાળતા છતાં અંતરથી ન્યારો રીએ જ્યું ધાવ ખીલાવે બાળ, બાળકની લાલન પાલન પોષણ કરનારી ધાવ આયા એને બાળક પ્રત્યે કોઈ એનો રાગ ભાવ હોતો નથી. એમાં એ કાળજી ન લીએ, કાળજી લીએ આવે એટલો અનુસરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરીને રાખ્યા કર્યું છે. આ ચિત્તનું સમાધાન કરીને આ પુરુષાર્થ કેવો, કંઈક કરવામાં નહીં, ચિત્તનું સમાધાન કરવા જેવો પુરુષાર્થ કોઈ દી કર્યો છે? વૃત્તિને સમ રાખવાનો પુરુષાર્થ ક્યારે કર્યો છે? વૃત્તિ જેમ દોડે એમ દોડાવવાનો પુરુષાર્થ તો ખૂબ કર્યો છે. આજ તો મનમાં એમ આવ્યું કે બસ કરી નાખું અને ગાંડો તૂર થઈને ખાધા પીધા વિના બધું કર્યું, ઊંધે માથે લેટકો. પણ કોઈ દી આવેલી વૃત્તિને સમાવવાનો પુરુષાર્થ કર્યો કે આજ આવી વૃત્તિ આવી પણ નથી જ કરવું અને સ્વમાં સ્થિર થવું પાછું? પુરુષાર્થની દિશા પરમાર્થની અંદર વૃત્તિઓને નિવર્તવી, વૃત્તિઓને શિથિલ કરવી, વૃત્તિઓનો ઉપશમ કરવો, વૃત્તિઓને ક્ષીણ કરવી અને વૃત્તિઓનો ક્ષય કરવો. સમયે સમયે ઉઠતી વૃત્તિઓ, પૂર્વના કર્મના જે સ્થિતિ જેની જેની પાકતી જાય, એક એક સમયે અનંતા કર્મોની સ્થિતિ પાકે છે. આપણા જીવનમાં એક એક સમયે અનેક પ્રકારની કર્મની પ્રકૃતિ વિચિત્ર પ્રકારની છે, એની સ્થિતિઓ પરિપક્વ કાળ સ્થિતિ પાકે અને કાળ સ્થિતિ પાકે ત્યારે એ ઉદયમાં આવે. એ ઉદયમાં આવે ત્યારે વૃત્તિ રૂપે આવે. એટલે કોઈને કોઈ નિમિત્ત જોતા એ વૃત્તિ ચલિત થતી જ જાય. સમયે સમયે ઉઠતી અને ચલિત થતી વૃત્તિઓ અહીંયા છે તે બીજું ઉદયમાં આવે, આમથી આમ જાય, આમથી આમ જાય. આપણને એમ થાય કે અસ્થિરતા ઘણી છે, સ્થિરતા ક્યાંય રહેતી નથી, એકાગ્રતા ક્યાંય રહેતી નથી. કારણ કે વૃત્તિઓ અસંખ્યાત છે, અનંત છે. અને આ ઉઠતી આવે છે, એમાં એક ઉઠીને તું એમાં લાગો અને પૂરી ન થાય ત્યાં સુધી બીજી વૃત્તિ ઉઠે નહીં એવું ખરું? ચાનો પ્યાલો હાથમાં છે, બહુ મજા આવે છે અને ચા પીવાની અંદર એકાગ્ર થઈ ગયો છે, ત્યારે બીજી વૃત્તિ ન ઉઠે એવું ખરું? ઉઠે હો, રસોડામાં કંઈક અવાજ આવે, પડોશમાં કંઈક અવાજ આવે, રસ્તા ઉપર કોઈક પસાર થાય, અમથો અમથો કોક સ્કૂટરને કિક મારતો હોય, કોણ છે? અથવા તું ચા પીલ છો ને મને નહીં થાય. વૃત્તિને સમાવવી બહુ આકરું છે, આ ગણિત સમજવાનું છે. કર્મ સમયે સમયે ઉદયમાં આવે છે, કયા રૂપમાં આવે છે? વૃત્તિના રૂપમાં. અને વૃત્તિ છે એટલે ઉપયોગ ત્યાં જોડાય છે, અને જોડાય છે એટલે ઉપયોગ અનુસરે છે વૃત્તિને. ઉપયોગ વૃત્તિને અનુસરે છે એટલે જીવની બધી જ ક્રિયાઓ, મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિ વૃત્તિ અનુસાર થાય છે. જો ઉપયોગ ત્યાં ન અનુસરે તો ઉપયોગની અંદર વિવેક આવે, અને વિવેક આવતા એ વૃત્તિ અનુસાર એ વ્યવહાર પ્રવૃત્તિ કરે પણ ખરો, ન પણ કરે. આ વિવેક એનું નામ છે ધર્મ, વિવેક અનુસાર. અને આવો સદવિવેક, જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ મૂક્યો છે સદવિવેક, મોક્ષ મળા પાઠ ચોથો. આવો પૂર્ણ સદવિવેકનો ઉદય કેવળ મનુષ્ય દેહમાં જ શક્ય છે કૃપાળુદેવ, માટે મનુષ્ય દેહ સિવાય મોક્ષ નથી. કારણ કે આવો વિવેક, સદવિવેક, તો અહીંયા કહે છે કે એથી કરીને અમે જેમ તેમ કરીને ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. આપ જ્યારે જ્યારે ધર્મનો પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય ત્યારે આ ચિત્તની વૃત્તિઓને સમાધાનમાં લઈ જવા માટેનો પ્રયાસ કરવો, સંસાર તરફ દોડતી વૃત્તિઓ એને વાળવી, રોકવી, અંતર્મુખ કરવી, ઉપશમાવવી, નિવર્તવવી, શિથિલ કરવી, ક્ષીણ કરવી, ક્ષય કરવો, આ પુરુષાર્થ છે. સૂત્ર આપે છે, કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. સૂત્ર સમજાય છે, કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે, પરમાર્થ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ, પરમ અર્થ આત્મા જેવો છે તેવો સ્વરૂપની પ્રાપ્તિ કરવી, આના જેવો કોઈ અર્થ પ્રાપ્તિ, અર્થ પુરુષાર્થ, જગતભરનો વૈભવ લેવો છે અર્થ પુરુષાર્થ છે. પણ પરમ અર્થ કયો એમાં? તો આત્માથી સૌ હીન, દુનિયાભરનું ઐશ્વર્ય અને સામર્થ્ય અને વૈભવ જે છે પણ આત્માથી આગળ બધા તો હીન છે. આવો પરમ અર્થ પ્રાપ્ત કરવો એ પરમાર્થ. અને આ પ્રભુને કહે છે કે તે તો પ્રભુએ આપ્યો, તે અમને પરમ અર્થ આપ્યો, તો જગતના અર્થ તો હવે અર્થ વિનાના છે, તુચ્છ છે, તુચ્છ છે. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે, ઈચ્છે પરમાર્થને, પ્રીતિ રાખે વ્યવહારિક સંગમાં, અને પરમાર્થ પ્રાપ્ત થાય, અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ સૂત્ર, આવા નાના નાના સૂત્રો સમજાય તો મહાન શાસ્ત્રોના રહસ્યો આ જીવને સમજાય કે પરમાર્થને ઈચ્છો છો ને, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ તો પુરુષાર્થની દિશા પરમાર્થ કે વ્યવહારિક સંગ? તો વ્યવહારિક સંગમાં પ્રીતિ રાખે અને પરમાર્થ પ્રાપ્ત થાય, એને પ્રીતિ વ્યવહારમાં કરવી છે અને પ્રાપ્તિ પરમાર્થની જોઈ છે. જ્ઞાની કહે છે એમ તો કોઈ કાળે બને જ નહીં, કોઈ કાળે બને નહીં. એક પત્રમાં કૃપાળુ દેવે મૂક્યું કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ છે. 86 ના પત્રમાં આવે છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ અસુલભ છે. ભાઈ તું આવી વિરોધાભાસી વાત કર, એનો કઈ અર્થ નથી. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી. અહીંયા જ્ઞાન ધારા મોજું જ છે એટલે એને દ્રષ્ટિમાં ઉપયોગમાં આવે છે કે પૂર્વકર્મ ઉદયમાં આવ્યા છે, માટે હાલ આની નિવૃત્તિ થાય એવું, ઉદાસીનતા ભલે ઘણી વધારે હોય તો પણ આનાથી નિવૃત્ત થઈ શકાય એમ નથી. એનું કારણ શું? પૂર્વકર્મ ઉદયમાં આવ્યા છે. જો જ્ઞાની ઉદયને જાણે છે, અજ્ઞાની ઉદયને જાણતો નથી. એટલે અજ્ઞાનીએ કોઈથી ઉદયના નામે, એટલે આપણને તો પાછી ભાષા આવડી જાય ને, હા અમારે આ જો ને આ કઈ મને કઈ નિવૃત્તિ લાગતી નથી, આ પૂર્વકર્મનો ઉદય છે, એટલે મને એમ લાગે છે કે એ જોતા તો હાલ કઈ આમાંથી હું છૂટો થઈ શકું એમ નથી. તું તો અનંત કાળ સુધી નહીં થા, નહીં થા. ઉદયની ભાષા બોલવાનો અધિકાર માત્ર જે કર્મને જાણે છે એવા જ્ઞાનીને છે. જેને જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, એને ઉદયની ભાષા બોલવાનો અધિકાર, એને માટે જ્ઞાનીઓની આજ્ઞા છે કે તું ઉદયને જાણતો નથી ને, તું હટી જાય, કર્મને છોડી દે, પછી થવાનું હશે તો થશે. એને પ્રયોગ શું કરવાનો? જ્ઞાની એ ઉદયને જાણે છે એટલે એને ભોગવીને કર્મને ખતમ કરવા સંસારમાં રહીને કર્મ કરે છે કે હું કર્મ કરી લઉં, કેમ કે કર્મથી નવો કર્મ બંધાશે નહીં અને જૂના વેદાઈ જશે, ભોગવવાથી નિવૃત્ત થશે. જ્ઞાની આ પ્રક્રિયાથી ચાલે છે કારણ કે ત્યાં જાણપણું છે. અને જે જીવ જાણતો નથી, અજ્ઞાની છે, એને શું કરવાનું? એ પ્રવૃત્તિને ને સંસારને તું પેલા છોડી દે, હો વાતની એકવાર ડાપણ મૂકી દે તારું, કારણ કે તું જાણતો નથી, માટે છોડી દે. અને પછી ઉદય હશે તો ગમે તે રીતે તારે એ કરવું પડશે, એ છોડી દેતો. એટલે ન ચાલતા કરવો પડે એવો વ્યવહાર. અજ્ઞાની અને જ્ઞાની અહીંયા એની પુરુષાર્થની ધારાને બદલવી પડે. ઉદયના નામે ચોઈટા ન રહેવું સંસારમાં, પ્રવૃત્તિમાં, વ્યવહારમાં, બધામાં. સેના નામે? ઉદય નામે. અને કા પ્રમાણિક બની જવું, ઉદય નથી, રાગ છે, મોહ છે, આપણો મોહ છે. છાપામાં જાહેર ખબર આપવાની જરૂર નથી, પણ અંતઃકરણની અંદર જે પોતાની વિચારણા છે એ પ્રમાણિક હોવી જોઈએ, પારદર્શી હોવી જોઈએ. પરમાર્થ માર્ગનો સાધક મુમુક્ષુ, હી શુડ બી ટ્રાન્સપેરન્ટ એન્ડ ઓનેસ્ટ ટુ ધ કોર. ભારોભાર પ્રમાણિકતા અને પારદર્શિતા એની હોવી જોઈએ. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ અને સ્થિતિને સમજી અને પોતાના પુરુષાર્થમાં યથાશક્તિ શક્તિ વધારવા પ્રયત્ન કરે, પણ શક્તિને ગોપવે નહીં. સમજાય છે? યથાશક્તિનો અર્થ ગોપવ્યા વગરની શક્તિ, મેક્સિમમ પોસિબલ તારી જે શક્તિ છે એને બરોબર, જેને કંઈક શરણે ચડાવવાની, કસોટી ઉપર મૂકવાની, એ યથાશક્તિ છે. આપણે યથાશક્તિનો અર્થ શું? ઈચ્છાશક્તિ. કઈ દેવું, પોતાની ઈચ્છા હોય એટલું કરે અને એને શબ્દ શું લગાડે? ઈચ્છાશક્તિ ન કહીએ, યથાશક્તિ કહીએ. અને ઈચ્છા તો મલિન છે, ઈચ્છા તો વિષય કસાયથી દૂષિત છે. ઉદય અને ઈચ્છામાં તો ફરક છે. ઈચ્છા તો આત્મભાવથી રંજિત છે, આ રંજિત ભાવે કરેલું કામ એ ઉદય નથી અને એ યથાશક્તિ પણ નથી. યથાશક્તિ સંસારની અંદર જ્ઞાની કહે છે કે આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતા તો હાલ થાય તેવું દેખાતું નથી, કેમ કે અહીંયા એણે કર્મના ઉદયને આ જ્ઞાની જીવે છે. જે કર્મના ઉદયને જાણતો નથી, જે પોતાના સ્વરૂપને જાણતો નથી, એણે પ્રવૃત્તિમાં શું સમાધાન લેવું? તો કે સંસારની પ્રવૃત્તિ બાધાકારક છે, આત્મકલ્યાણનું કારણ નથી. એટલું સમાધાન લઈએ એટલે એના પ્રત્યેની જે રસ છે, રુચિ છે, એની મોળાશ થશે. આમાં એ કંઈ છોડીને વયો જાય છે એવું નથી, પણ એના ભાવની અંદર, એની વિચારધારામાં પરિવર્તન આવ્યું. એનું પરિવર્તન એ આવ્યું કે આ હું જે કરી રહ્યો છું તે યોગ્ય નથી, એ મારા હિતનું કારણ, મારા કલ્યાણનું કારણ નથી. એ ઈચ્છાથી થતું કર્મ છે, ઉદય છે એવું માનવાની જરૂર નથી. અને તો એ પ્રત્યે કરવી પડતી પ્રવૃત્તિ, ન ચાલતા છૂટી ન શકાય એવો વ્યવહાર આ જ્યારે જીવ કરતો હોય ત્યારે ખેદ સહિત કરે, પશ્ચાતાપ સહિત કરે. આ એના લક્ષણ છે, આ એની અંદર એનું રિએક્શન છે. રિએક્શન શું આવે? એને કર્યા બદલ આનંદ વર્તે કે ખેદ વર્તે? ખેદ વર્તે, પશ્ચાતાપ વર્ષે. એટલે આવો શ્રાવક રોજ પ્રતિક્રમણ કરે, આલોચના કરે, સાચા ભાવથી કરે. એને આ પ્રકારની મોહથી, અજ્ઞાનથી અને પ્રમાદથી થયેલી પ્રવૃત્તિ અને એના કારણે જાણતા અજાણતા મન વચન કાયાના યોગ થકી કોઈ દોષ, કોઈ અપરાધ કંઈ થયા હોય, અતિચાર થયા હોય, તો એની એ આલોચના કરે, પ્રાયશ્ચિત કરે, ક્ષમાપના કરે અને એને હોશિરાવે. હોશિરાવે એટલે આ ભાવનું હું અનુમોદન કરતો નથી, એનું સમર્થન કરતો નથી. અપાણમ વસીરામી, મારા આત્માના આ પર્યાય જે છે આ દૂષિત છે, આ દોષયુક્ત પર્યાય છે, આ મારા આત્માના સ્વભાવ પર્યાય નથી, માટે હું એને વસીરાવું છું આત્માને. એટલે કૃપાળુ દેવે તો સરસ લખ્યું પછી ઉપદેશ થયામાં કે આ આત્માના પર્યાયને વસીરાવવાની બદલે આ તો હંચોડો આત્મા વસીરાવી દે, હંચોડો આત્મા વસીરાવી દે છે. એના ભાઈ તું આત્મા તો રાખ, એને કે ઓછી રહેવી દેવા માંડો. મારા આત્માના આ દૂષિત પરિણામો, એના પર્યાયો, એને હું વસી રહું છું. પ્રતિક્રમણના થોડાક ભાવ અંદર લઈએ. આવશ્યક ક્રિયાઓ જે શ્રાવક માટે કીધેલી છે, અરે છેવટે કાંઈ ન થાય તો ક્ષમાપનાના પાઠમાં કેટલી મિનિટ જાય એ તો કયો. અને એટલા બધા આપણે બિઝી છીએ કે એટલી મિનિટ આપણી પાસે નથી. 10 મિનિટથી વધારે નહીં થાય. એક એક શબ્દ ઉપર ભાવથી વિચારણા કરતો કરતો ચાલ્યો જાય અને ઓમ શાંતિ શાંતિથી સમાપ્ત કરે તો એ ઘડિયાળમાં ભલે જોવે તો જોઈએ રાખે, કાંઈ વાંધો નહીં. 10 મિનિટથી વધારે આ ક્ષમાપના નહીં થાય જો એને કરવી હોય તો. આ ક્ષમાપનાનો પાઠ મોક્ષમાળામાં આપ્યો, જેમ દેવગુરુ ધર્મના આપ્યા, સામાયિક પ્રતિક્રમણના પાઠ આપ્યા, યત્ના જૈણાના પાઠ આપ્યા, એમ અહીંયા ક્ષમાપનાનો પાઠ આપ્યો, જીન ભક્તિનો પાઠ આપ્યો. મોક્ષમાળા તો અદભુત મોક્ષનું સાધન. કેટલાય મુમુક્ષુ પૂછતા કૃપાળુદેવને શું કરવું છે તો કે મોક્ષમાળા વાંચો, મોક્ષમાળા વાંચો. અને અહીંયા શ્રીમદ રાજચંદ્રના ભક્તો પારવીના છે કે મોક્ષમાળાની કઈ જરૂર નથી, કઈક બીજું કયો. બધા નિષ્ણાત થઈ ગયા, આ મોક્ષના બધા એક્સપર્ટ થઈ ગયા છે. કારણ કે મોક્ષમાળા આચરણનો વિષય છે, મોક્ષમાળા આચરણનો વિષય છે. અને આપણને શું નથી ફાવતું, સાંભળવું ફાવે છે, કરવું ફાવતું નથી. ચારિત્ર સાથે સંબંધિત છે ને, ચારિત્ર સાથે સંબંધિત છે. જો સમજીએ તો કરવું પડે. આપણે સમજીએ, આ ડોકું ધૂણાવીએ પછી તો કરવું પડે ને, આપણને એમ થાય ને કે મેં કીધું તું, માટે એના કરતાં દૂર રહેવું સારું. આ કામ પછી ત્યાગ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્ય વાર્તા છે. કૃપાળુદેવ એટલા બધી પ્રમાણિકતાથી વાત કરી છે કે અમે જોયું તો છતાં આ જુદું થયું, આટલી આશ્ચર્ય વાર્તા છે. જુઓ આ દેહનો સંગ છે. એણે કીધું જુઠાભાઈની અંદર પણ કે જો અમારું જ્ઞાન સાચું હોય તો આનો દેહ ત્યાગ આ રીતે દિવસે થશે, રાત્રે થશે કીધું તો દિવસે થયો. એણે કીધું કે લિંગજન્ય અને દેહજન્ય કારણે આ જ્ઞાનમાં આટલો તફાવત આવ્યો. જો જ્ઞાન અશુદ્ધ બની જાય, થોડો સંગ સંસારનો અને એમાં ક્યાંય જાણે અજાણે આ હોય તો એનું આ પરિણામ. એમ અહીંયા કહે છે કે આ આશ્ચર્ય છે કે અમે તો જોયું તો કે આના પછી ત્યાગ, એની બદલે આ તો હમણાં નિવૃત્ત થાય એમ નથી. આ અમે જોયેલું એની અંદર આટલો ફેર પડી ગયો, એમાં એને વાંધો નથી કહેવામાં કે આટલો ફેર પડી ગયો. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ. હવે આ કામમાં અમારી વૃત્તિને તો પરમાર્થ આડે અવકાશ નથી, પરમાર્થ આડે અવકાશ નથી વૃત્તિને. વૃત્તિ ક્યાંથી લાવવી આ કામ કરવા માટે? આ કામ કરવા માટે જોઈએ તેટલી અમારી પાસે વૃત્તિ નથી. જેની કામ કરવામાં વૃત્તિ ન હોય એનું ચિત્ત હોય. આપણે કહીએ ને ઓફિસમાં તો બધાનો અનુભવ છે ને, કામ હોપતા હોય એટલે સલાની વૃત્તિ જ નથી, દાનતનો જ ખોરા ટોપરા જેટલી છે. એટલે તમે કયો પણ એને હોપી દો ને, બોસ એમ કહે કે તમે એને હોપી દો ને, એ કરશે બધું. આપણે સાહેબ હું એને જાણું છું, બધું કરી શકે એમ છે, આનાથી વધારે કરે એમ છે, પણ સલાની વૃત્તિ જ નથી. વૃત્તિનો જ હરામખોર છે. ખોરા ટોપરા જેવી જેની દાનત હોય, એની પાસે શક્તિ હોય, સમજ હોય, શિક્ષણ હોય, સંસ્કાર હોય, આવડત હોય, આપણે એને સાધન આપ્યા હોય, આપણે કીધું હોય કે ખર્ચ થાય એની ચિંતા કરવામાં વાઉચર પાડશે, તો એ હરામખોર કામ ન કરે. કારણ શું? વૃત્તિ નથી એની, વૃત્તિ નથી. એટલે કહે છે કે અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી અને છતાં આ કામમાં ઘણો ખરો સમય ગાળીએ છીએ. કેવી સ્થિતિ? વૃત્તિ સાથ ન આપે ને કામની અંદર, વૃત્તિ જોડાય નહીં ને કામમાં રહેવું પડે, ચિત્ત એમાં લાગે નહીં ને કામ કરવું પડે. અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. જો આ કરુણા, અમાપ કરુણા જેને કહીએ, એને દોષ બુદ્ધિ ન આવે જેને અમે આ કામમાં પ્રેરાતા. અને અમે તો જોયું તો ત્યાગ, પણ કંઈક થયું છે ઉલટું. આશ્ચર્ય એ છે કે આ તો પૂર્વકર્મ હજી તુરંતમાં સમાપ્ત થાય એવું નથી, એને આને આને દોષ બુદ્ધિ આવી જાય કે તો શું જ્ઞાની થયા છો. આ દોષ બુદ્ધિઓ જો આવો ભાવ થાય તો એ દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. જેમ આપણને આ દોષ બુદ્ધિના પ્રયોગો કૃપાળુદેવ ને રેવાશંકર તો સાથે હતા, આપણે જેની આરે લેવા દેવા નથી એમાં પણ દોષ બુદ્ધિના પ્રયોગ કરતા હોય. નેમનાથ કુમાર પરણવું નહોતું જ, માંડવે શું કામ આવ્યા? ત્રણ જ્ઞાનના ધણી ખબર નહોતી તમને? અને તમારા કુળમાં રિવાજ તો છે જ મિજબાનીનો, કોઈ વાત નથી. એ જ્ઞાની કયા હેતુથી આવ્યા હશે? એ શું વૃત્તિથી પરણવા આવ્યા હશે? નેમનાથ કુમાર એના જ્ઞાનમાં આ ભોગાવલી કર્મનો ઉદય જે હતો એ જ્ઞાનની અંદર જાણીને આવ્યા હતા, અને જાણતા હતા કે એનું પરિણામ આ જ થવાનું છે, અને એ પરિણામથી પાછા જવાનું છે. પ્રવજ્યનો માર્ગ અહીંથી જ છે, પ્રવજ્યનો માર્ગ અહીંથી જ છે, અને આ પ્રવજ્યા કરીશું અને જેની સાથે આ કર્મ છે એનું પણ ઉદ્ધાર અહીંથી જ છે. અને આ સમજ જે બુદ્ધિસાગર સુરીસરજી મહારાજે જે સ્તવન બનાવ્યું છે પાછા વડોને સાંભળા રાજુલ વિનવે, બહુ સરસ લખ્યું કે રાજુલને ખ્યાલ પહેલા વહેલો આવે છે, બધા પરિવારોને બધા લોકો તો ફિટકાર વરસાવે છે નેમ ઉપર કે આ શું માંડ્યું છે, રાજુલને પહેલા વહેલા ખ્યાલ આવે છે. ઓહો, મારી આઠ ભવની પ્રીતિ એ સંસાર તરફ જાળી, અને નવમા ભવમાં તમે મુક્તિપુરીમાં જાઓ છો તો એ પ્રીતિના કારણે મને ત્યાં લઈ જાઓ છો ને, માટે કે જે નાથ ક્ષોભ નહીં કરતા મને સાથે લઈ જાય, મને સાથે લઈ જાજો. તમે તો આ મારા આવા મુક્તિના તારણહાર નિમિત્ત બન્યા છો. એ જ્ઞાન આપણી કક્ષામાં સમજમાં ન આવે, કારણ કે આપણે કોઈ દિવસ એ કાટલા તોલાથી કોઈ દી વિચારણા કરી નથી, એટલે નહીં આવે, એટલે દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ છે. માટે જ્ઞાનીઓના ચરિત્ર વાંચવા, અને જ્યાં ન સમજાય ત્યાં આપણી બુદ્ધિને આપણે ડિપોઝિટ કરી દેવી, આપણા વિકલ્પોને આપણે ડિપોઝિટ કરી દેવા, પણ એના ઉપર આપણે વિવરણ ટીકા અનધિકાર ચેષ્ટા રૂપે કરવી નહીં. જો એના રહસ્ય સમજાય તો રહસ્ય સમજાવવા, કે અદ્ભુત રહસ્ય આ જ્ઞાનીને તે સમયે આવી પ્રકારના બન્યા છે, કેમ કે જીવ સત્પુરુષના ચરિત્રના રહસ્યને જે પામે છે તે સત્પુરુષ જેવો થાય છે, તે સત્પુરુષ જેવો થાય છે. કેમ કે સત્પુરુષના ચરિત્રનું રહસ્ય છે એ આંતરિક છે, બાહ્ય નથી. આપણે જે બહારના પ્રસંગના લેખાજોખા કરીએ છીએ એ એનું રહસ્ય નથી, એ તો ઉઘાડી વાત છે, દુનિયામાં નાનું છોકરું જાણે, એમાં રહસ્ય કંઈક જુદું છે. અદ્રશ્યને દ્રશ્ય કરવું ને દ્રશ્યને અદ્રશ્ય કરવું આ જ્ઞાનીનું રહસ્ય છે, આ અદ્રશ્ય વાતને પકડવી એ એનું રહસ્ય છે. અમારી વર્તના જ એવી છે કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો કેટલું કામ કરતા છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે. આ જે વાત ચાલે છે એની બહુ સૂક્ષ્મતા અહીંયા મૂકી છે કે જ્ઞાની પુરુષ કે છે અમારી વર્તના જ એવી છે કે ગમે તે કરીએ તો જીવને દોષ બુદ્ધિ આવી જાય અમારે તો, કેમ કે અમને સાચી રીતે ઓળખી જ ન શકે. જ્ઞાનીના જીવનને, જ્ઞાનીના વ્યવહારને, જ્ઞાનીના સંયમને ઓળખવામાં આ જીવ બહુ ભૂલ કરી જાય. એટલે કે છે કે અમે ગમે તેટલું કામ કરીએ છતાં પણ બીજાને દોષ બુદ્ધિ તો આવે, આને આવશે. કેમ કે જો એટલો ખ્યાલ ન કરે તો, શબ્દ પ્રયોગ પાસે બહુ સમજવા જેવું છે, કે અમારું ચારિત્ર એવું છે કે અમે ગમે તેટલું કામ કરીએ આવું અમારી વૃત્તિને કાબૂમાં રાખીને ચિત્ત સાથે સમાધાન કરીને, અને જો ખ્યાલ ન કરે કે આ ચિત્ત સાથે સમાધાન કરીને આ કામ કરે છે, આ વૃત્તિથી નથી કરતા, આ એની ઈચ્છાથી નથી કરતા, આ ઉદયના ધક્કાથી ઉદયના જોરથી, એની વૃત્તિ તો પરમાર્થની અંદર ભરોભાર રોકાયેલી છે, છતાં આજની અંદર જે અમારી સાથે જોડાયા છે આ અમારા ઉપર ઉપકાર કરવા માટે આ કરી રહ્યા છે, આ અમારો ઉપકારી છે, એવો જો ખ્યાલ ના આવે જીવને, આપણી સાથે રહેલો કોઈ એવો આત્મા આપણો ઉપકારી છે એવો આપણને ખ્યાલ આવે, ઘણું મુશ્કેલ, એવો ખ્યાલ થવો મુશ્કેલી છે. પેલા સમજી લઈએ કે આવો ખ્યાલ થવો મુશ્કેલી છે કે એ જે કઈ થાય છે એની વૃત્તિથી નથી થતું, એની વૃત્તિ તો પરમાર્થ આડે અવકાશ નથી એવી જેની વૃત્તિ છે, એવી વૃત્તિ વાળો માણસ આટલું કામ કરી રહ્યો છે પૂર્વકર્મના ભેદનને કારણે, અમારી સાથેના સહયોગને કારણે, આ જે પરસ્પર ઋણાનું બંધ છે એ પણ એક કર્મનું બંધન છે કે જેની સાથે આપણે સંસારનો વ્યવહારનો પનારો છે. આ પણ પારસ્પરિક ઋણાનું બંધન છે, એ પણ કર્મનું કારણ છે. કેમ બીજા લોકો સાથે આટલો પનારો ન પડ્યો? એ સમયે આ કર્મને પણ એ સાથોસાથ ભોગવી રહ્યો છે, એની સાથેનું જોડાણ છે, એ કર્મને પણ સાથોસાથ ભોગવી રહ્યા છે અને આટલું કામ કરી રહ્યા છે. આ જો ખ્યાલ ન આવે તો દોષ બુદ્ધિ આવશે. દોષ બુદ્ધિ આવશે એટલે કાંઈ સમજતો નથી, કાંઈ કરતા નથી, અમારો તો ધ્યાન જ નથી રાખતા, આત્મા આત્મા કોઈટા રાખે છે. હાલે દોષ બુદ્ધિ રહ્યા જ કરે છે. બહુ સૂક્ષ્મ ભાવોવાળો પત્ર છે, બહુ સૂક્ષ્મ ભાવો. ખૂબ વિચારવા પડે, અંદરની અંદર મનોમંથન કરવું પડે અને ત્યારે જ આપણને ખરેખર સત અને સત્પુરુષ, ઉપકારી પુરુષ, ગુરુતત્વ આ બધું ઓળખાશે. આજે તો ઉપકારી શું કાંઈ ખબર નથી, ગુરુતત્વ શું કાંઈ ખબર નથી, કારણ કે બધું સુપરફ્લુઅસ, બધું આપણી ઈચ્છાના ગણિત ચાલે છે. આપણી ઈચ્છાના ગણિત આમાં નહીં લેવાના. આ તો રહસ્યને પામવાની વાત છે. એટલે શબ્દો તો બહુ સાદા છે પણ શબ્દોની અંદર સૂક્ષ્મતા, ગાંભીર્ય ઘણું ગહન છે. અને એ જો દ્રષ્ટિ જીવમાં આવે તો અનેક લોકો ઉપકાર ઉપરની એની ઉપકાર બુદ્ધિ એ વિકાસ પામે. દોષ બુદ્ધિ, જગતના જીવો ઉપર દોષ બુદ્ધિ એ જ આપણા સંસાર પરિભ્રમણનું કારણ છે. જગતના જીવો ઉપર દોષ બુદ્ધિ, જાણે જાણે આપણે કંઈ જાણતા જ નથી અને છતાં જગતના જીવો ઉપર દોષ બુદ્ધિ વહ્યા કરે. એક આચાર્યએ પ્રભુ કૃપાનો સ્પર્શ કરીને હમણાં એક પુસ્તકમાં લખ્યું, આચાર્ય ભગવાન છે, 45 વર્ષની સંયમની સાધના પછી લખ્યું, 10 વૈકાલિક સૂત્ર વાંચ્યું અને 6 કાય 6 કાય જીવ નિકાય એનું આખું અધ્યયન છે, 4th અધ્યયન વાંચ્યું. એ અધ્યયન વાંચ્યા પછી એમણે દેશના અંતે કીધું કે પહેલી વાર જીવનમાં ખબર પડી કે જીવો પ્રત્યે પ્રેમ કર, જીવ ગમે તે ગતિમાં હોય, ચૈતન્ય પ્રત્યે, એના પ્રત્યે દોષ બુદ્ધિ કે વિરાધના એ જ મારા સંસારનું કારણ છે. આ સૂત્રની અંદર એવો ભાવ આવ્યો અને એ ભાવ એની અંદર એટલા જ માટે એ સ્વયંભવ સૂર્યએ એ ભાવ મૂક્યો છે મનક શિષ્યને બતાવવા માટે દઈને કે તું યત્નાથી રહે, યત્નાથી ઉભો રહે, યત્નાથી ચાલ, યત્નાથી બેસ, યત્નાથી ખા, યત્નાથી બોલ, યત્નાથી શું કમમ પાવમ કમમ ન બંધાય. હે પ્રભુ, કેવી રીતે હું કરું તો કર્મ ન બંધાય, એનું સૂત્ર, એનું રહસ્ય, એનો મંત્ર, એની જાદુ, એની ચાવી આપે છે 10 વૈકાલિકમાં કે આમ કર, જા કર્મ નહીં બંધાય. પ્રવૃત્તિનો નિષેધ નથી કર્યો, પેલા સમજી લે. એને એમ નથી કહ્યું ભૂખો રહે, ઉભો રે, માં બેસી જા, બેસી જા તો હું જ ન રહેતો, હું તો રહેતો બોલતો નહીં, એવું ક્યાંય નથી આપ્યું. એ બંને ગાથાઓ વાંચજો ફરીથી. એક પણ પ્રવૃત્તિ જેટલી શિષ્યએ પૂછી છે એનો ગુરુ નિષેધ નથી કરતા. ગુરુએ એક જ કીધું કે તું જે કરશે બધું કર, યત્નાથી કર, જેથી કોઈ પણ જીવની વિરાધના ન થાય, કોઈ પણ જીવ પ્રત્યે દોષ બુદ્ધિ ન જાગે. ઉમા સ્વાતિએ આને મૂક્યું, પરસ્પરોપ ગ્રહો જીવાનામ. ઓહો, આ જગતની તમામ જીવ સૃષ્ટિ કોઈ પણ યોનિમાં હશે, કોઈ પણ ગતિમાં હશે, પણ એ બધા જ જીવો પરસ્પર બધા પરમાર્થને ઉપકારી છે. કોઈના પ્રત્યે દોષ બુદ્ધિ ન આવે આ જીવન શુદ્ધિનું પહેલું પગથિયું છે. આવો ભાવ અદ્ભુત જ્ઞાનીઓએ આ એક પત્રની અંદર કૃપાળુ દેવે તો આખો વ્યવહારની પરિભાષામાં આવું ગહન તત્વજ્ઞાન વ્યવહારની પરિભાષામાં આપણને અહીંયા મૂક્યું છે, સુગમ કર્યું છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કર્યું.